એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર ઇતિહાસને જોવાની એક નવી જ દિશા આપી છે.
હા, બિલકુલ, એક ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક.
હું વાત કરી રહી છું જેરેડ ડાયમંડના પુલિત્સર પુરસ્કાર વિજેતા પુસ્તક ગન્સ, જર્મ્સ એન્ડ સ્ટીલ, એટલે કે આપણી ભાષામાં બંદૂક, જંતુ અને સ્ટીલ. આ પુસ્તક એક બહુ જ મૂળભૂત પણ મોટો સવાલ પૂછે છે કે ભાઈ, શા માટે ઇતિહાસ જુદા જુદા ખંડો પર, મતલબ આટલો અલગ રીતે વિકસ્યો?
અને જુઓ, આ સવાલ આજે પણ એટલો જ, કદાચ એનાથી પણ વધારે અગત્યનો છે.
કેમ?
કારણ કે આ પુસ્તક આપણને સમજાવે છે કે આજે જે દુનિયામાં આટલી બધી અસમાનતા છે, સંપત્તિની, શક્તિની, એના મૂળ ક્યાં છે. બહુ ઊંડા છે.
હા, એ તો છે જ.
અને સૌથી મોટી વાત એ પેલી જૂની, સદીઓ જૂની માન્યતાઓ છે ને, કે કોઈ જાતિ વધુ સારી છે, કોઈ સંસ્કૃતિ શ્રેષ્ઠ છે, એ બધાને પડકારે છે. જવાબ છે એમના પર્યાવરણમાં, એમની ભૂગોળમાં. એટલે આ એક વૈજ્ઞાનિક પ્રયાસ છે ઇતિહાસના આ મોટા કોયડાને ઉકેલવાનો.
અને રસપ્રદ વાત એ છે કે લેખક જેરેડ ડાયમંડ એ પોતે કોઈ પરંપરાગત ઇતિહાસકાર નથી, ખરું ને?
ના, એ જ તો ખાસ વાત છે. એ તો UCLA માં પ્રોફેસર છે.
શાના પ્રોફેસર?
ભૂગોળ અને શરીર વિજ્ઞાનના. એમની મુખ્ય લાઇન તો ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન અને જીવભૂગોળ છે. એટલે કે પૃથ્વી પર જીવો ક્યાં, કેવી રીતે ફેલાયા, એનો અભ્યાસ.
અચ્છા, એટલે એમનો દ્રષ્ટિકોણ જ અલગ છે ઇતિહાસને જોવાનો.
બિલકુલ. અને આ જ એમની તાકાત છે, એ ઇતિહાસને ખાલી રાજા રાણીઓની વાર્તા નથી ગણતા, પણ લાંબા ગાળાની પર્યાવરણીય જૈવિક પ્રક્રિયાઓના પરિણામ તરીકે જુએ છે. એમણે તો વર્ષો સુધી, દાયકાઓ સુધી ન્યૂ ગિનીના જંગલોમાં કામ કર્યું.
ત્યાં શું કરતા હતા?
પક્ષીઓની ઉત્ક્રાંતિ પર સંશોધન. અને ત્યાં જ એમને એક સ્થાનિક આગેવાન મળ્યા, યાલી.
ઓકે.
અને યાલીએ એમને એક સીધો સવાલ પૂછ્યો, એકદમ સચોટ, જે આખા પુસ્તકની પ્રેરણા બન્યો.
શું સવાલ હતો એ?
યાલીએ પૂછ્યું, તમારી પાસે, ગોરા લોકો પાસે આટલો બધો સામાન કેમ છે, આટલો બધો કાર્ગો, અને અમારી પાસે કેમ આટલો ઓછો?
વાહ, સીધો મુદ્દાનો સવાલ.
બસ આ યાલીના પ્રશ્નોનો જવાબ શોધવા માટે જ ડાયમંડે બધું ભેગું કર્યું. જીવવિજ્ઞાન, ભૂગોળ, પુરાતત્વ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, બધું જ.
અદ્ભુત. તો પુસ્તકનું મુખ્ય હેતુ શું છે? કઈ દિશામાં લઈ જાય છે આપણને
પુસ્તક? છે ને, એ છેલ્લા 13,000 વર્ષના માનવ ઇતિહાસ પર નજર નાખે છે.
13,000 વર્ષ?
હા, એ સમય જ્યારે હિમયુગ પૂરો થયો અને લગભગ બધા જ માણસો શિકારી સંગ્રહ કરતા હતા,
મતલબ ખોરાક માટે ભટકતા હતા.
બરાબર. ત્યાંથી શરૂ કરીને ડાયમંડ સમજાવે છે કે શા માટે યુરેશિયાના સમાજો, એટલે કે યુરોપ અને એશિયા, એ ટેકનોલોજીમાં, રાજકારણમાં, શક્તિમાં બાકીની દુનિયા કરતા આટલા આગળ નીકળી ગયા.
અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કરતા.
હા, અને એ બહુ સ્પષ્ટ કરે છે. અને આ વાત બહુ જ મહત્વની છે કે આનું કારણ કોઈ જાતિની બુદ્ધિ કે આવડતનો ફેરફાર નહોતો.
એ મુદ્દો વારંવાર આવે છે પુસ્તકમાં.
આવવો જ જોઈએ, કારણ કે પુસ્તકનો આત્મા જ આ જાતિવાદી વિચારોનું ખંડન કરવાનો છે. ડાયમંડ વારંવાર કહે છે, ફેરફાર લોકોમાં નહીં, એમના પર્યાવરણમાં હતો.
ઓકે.
એમણે બે પ્રકારના કારણો બતાવ્યા છે. એક છે નિકટતમ કારણો, એટલે કે જે તરત દેખાય, જેમ કે યુરોપિયનો પાસે બંદૂક હતી, સ્ટીલના હથિયાર હતા, જંતુઓ હતા
જેનાથી એમણે જીત મેળવી.
હા, અને બીજા છે મૂળભૂત કારણો, એટલે કે આ બંદૂક, સ્ટીલ, જંતુઓ એમની પાસે આવ્યા જ કેમ, એના મૂળમાં શું હતું.
અને એ મૂળભૂત કારણો શું હતા?
એ હતા ભૂગોળ, ખેતી માટે સારા છોડની ઉપલબ્ધતા અને પાળી શકાય એવા પ્રાણીઓ. ડાયમંડ કહે છે કે આ મૂળભૂત કારણોએ જ પેલા નિકટતમ કારણોને જન્મ આપ્યો.
ચાલો આને થોડું વધારે સમજીએ. પેલું પ્રકરણ છે ને, કાહામાર્કા ખાતે ટક્કર, એ બહુ પ્રખ્યાત છે.
હા, એ ક્લાસિક ઉદાહરણ છે.
મને તો એ આંકડા જ નવાઈ પમાડે છે. ફ્રાન્સિસ્કો પિઝારોના ફક્ત 168 સ્પેનિશ સૈનિકો.
ફક્ત 168?
અને એમણે 80,000 સૈનિકોવાળા શક્તિશાળી ઇન્કા સામ્રાજ્યના સમ્રાટ અતાહુઆલ્પાને પકડી પાડ્યા.
કેવી રીતે?
જો, એ ઘટના બહુ જ નાટકીય હતી અને ડાયમંડ એનો ઉપયોગ પોતાના મુદ્દાને સમજાવવા કરે છે. પિઝારો પાસે અમુક દેખીતા ફાયદા હતા.
જેમ કે?
એક તો સ્ટીલ. એમની તલવારો, એમના બખ્તર ઇંકાના કાંસાના હથિયારો કરતાં ઘણા સારા હતા.
હા, એ તો ફરક પડે.
પછી ઘોડા. અમેરિકામાં ઘોડા હતા જ નહીં. યુદ્ધમાં ઘોડાનો ડર અને સ્પીડ બહુ કામ આવે.
સાચી વાત.
પછી બંદૂકો. ભલે એ વખતે બહુ ધીમી હતી, પણ એનો અવાજ, ધુમાડો, એની મનોવૈજ્ઞાનિક અસર બહુ મોટી હતી.
ડરાવી દે લોકોને.
બરાબર. પછી દરિયાઈ ટેકનોલોજી હતી, એટલે જ તો એ લોકો આટલે દૂર પહોંચ્યા. એમની પાસે લેખન કળા હતી.
હા, જેનાથી માહિતી અને પ્લાનિંગ સહેલું બને.
અને એમનું રાજકીય સંગઠન પણ મજબૂત હતું. આ બધા થયા નિકટતમ કારણો.
પણ આખી વાત પૂરી નથી થતી જો આપણે જંતુઓ વિશે વાત ન કરીએ. એ તો જાણે અદૃશ્ય હથિયાર જેવા હતા, ખરું ને?
બિલકુલ. અને કદાચ સૌથી વધારે અસરકારક પરિબળ ડાયમંડ સમજાવે છે કે યુરોપિયનો આવ્યા એ પહેલા જ શીતળા જેવી બીમારીઓ,
સ્મોલપોક્સ,
હા સ્મોલપોક્સ, એણે અમેરિકાના મૂળ નિવાસીઓમાં તબાહી મચાવી દીધી હતી. લાખો લોકો મરી ગયા હતા. ઇન્કા સામ્રાજ્ય પણ એમાંથી બાકાત નહોતું.
પણ આ બીમારીઓ યુરોપિયનોને કેમ નહોતી થઈ એટલી બધી?
કારણ કે આ રોગો મૂળ તો યુરેશિયાના પાળેલા પ્રાણીઓમાંથી માણસોમાં આવેલા, ગાય, ઘેટા, બકરામાંથી.
ઓહ.
અને સદીઓ સુધી એ રોગો સાથે રહ્યા પછી યુરોપિયનોમાં થોડી રોગપ્રતિકારક શક્તિ આવી ગઈ હતી. પણ અમેરિકાના લોકો માટે આ બધું નવું હતું,
એટલે એમની વસ્તી પર બહુ ભયાનક અસર થઈ.
ભયાનક? કેટલાક અંદાજ મુજબ તો 90-95% જેટલી વસ્તી ખતમ થઈ ગઈ આ રોગોથી. એટલે બિઝારો જેવા લોકો માટે જીતવું પણ સહેલું થઈ ગયું.
બાપરે. એટલે જે પાલતુ પ્રાણીઓ આશીર્વાદ જેવા હતા, એ જ આવી રીતે ઘાતક પણ સાબિત થયા.
હા, આ એક મોટો વિરોધાભાસ છે.
પણ પાછા મૂળ સવાલ પર આવીએ. આ બધા ફાયદા, બંદૂક, સ્ટીલ, ઘોડા, આ રોગપ્રતિકારક શક્તિ, આ બધું યુરોપિયનો પાસે જ કેમ? અહીં મૂળભૂત કારણોની વાત આવે. અને એમાં તમે કહ્યું કે ખેતી મુખ્ય છે.
એકદમ સાચી વાત. ડાયમંડની મુખ્ય દલીલ જ એ છે કે માનવ ઇતિહાસનો સૌથી મોટો વળાંક, કદાચ એકમાત્ર સૌથી નિર્ણાયક વળાંક, એ ખેતી અને પશુપાલન અપનાવવાનો હતો. ખોરાક ઉત્પાદનનો ઉદય.
એ કેવી રીતે?
જુઓ, જ્યાં સુધી માણસો શિકાર કરતા હતા, ફળ ફૂલ વીણતા હતા, ત્યાં સુધી મોટા ભાગે નાના ટોળામાં રહેતા, ભટકતા રહેતા.
હા, ખોરાકની શોધમાં.
બરાબર. ખોરાક ક્યારે મળશે, કેટલો મળશે, એની કોઈ ગેરંટી નહીં. વધારાનો ખોરાક સંગ્રહવો પણ મુશ્કેલ.
પણ ખેતી આ બધું બદલી નાખ્યું.
હા, ખેતીથી ખોરાક વધુ મળવા લાગ્યો અને નિયમિત મળવા લાગ્યો. એટલે ફૂડ સરપ્લસ, જરૂરિયાત કરતાં વધુ ખોરાક પેદા થયો.
અચ્છા.
હવે જ્યારે બધા લોકોએ ફક્ત ખાવાનું શોધવા પાછળ જ મહેનત ન કરવી પડે, ત્યારે શું થાય?
બીજા કામો માટે સમય મળે, લોકો એક જગ્યાએ સ્થિર થાય.
બરાબર. સ્થાયી વસાહતો બની, ગામડા બન્યા, વસ્તી વધી. અને સૌથી અગત્યનું, સમાજમાં અલગ અલગ કામ કરનારા લોકો, એટલે કે નિષ્ણાતો ઊભા થયા.
જેવા કે?
શાસકો, સૈનિકો, પૂજારીઓ, કારીગરો, લુહાર, સુથાર, કુંભાર, લેખકો. આ બધા લોકો ખેતી નહોતા કરતા, પણ અનાજ એમને મળી રહેતું. અને આ નિષ્ણાતોએ જ પછી મોટા રાજ્યો બનાયા, નવી ટેકનોલોજી વિકસાવી, ધાતુકામ આવ્યું, લેખન આવ્યું, મોટા ધર્મો બન્યા. એટલે જે સમાજોએ ખેતી અપનાવી, એ શક્તિ અને સંખ્યામાં ઘણા આગળ નીકળી ગયા.
ઓકે, આ સમજાયું. પણ ફરી એ જ સવાલ, ખેતી બધે કેમ શરૂ ન થઈ, અમુક જ જગ્યાએ કેમ થઈ? શું ત્યાંના લોકો વધુ હોશિયાર હતા?
ડાયમંડ કહે છે ના, એવું બિલકુલ નથી. જવાબ ફરીથી ભૂગોળ અને પર્યાવરણમાં છે. વાત એમ છે કે ખેતી કરવા લાયક સારા છોડ અને પાળવા લાયક સારા પ્રાણીઓ,
હા,
એ આખી દુનિયામાં સરખા નહોતા વેચાયેલા.
એટલે કે કુદરતી રીતે જ બધે નહોતા મળતા.
બરાબર. પેલો મધ્ય પૂર્વનો ફળદ્રુપ અર્ધચંદ્રાકાર વિસ્તાર છે ને, ફર્ટાઇલ ક્રેસન્ટ,
હા,
એ લોકો બહુ નસીબદાર હતા. ત્યાં ઘઉં, જવ, વટાણા, મસૂર જેવા સારા, પૌષ્ટિક અને સહેલાઈથી ઉગાડી શકાય એવા જંગલી છોડ પુષ્કળ હતા.
ઓકે.
એટલું જ નહીં, દુનિયાના જે 14 મુખ્ય મોટા પાલતુ સસ્તન પ્રાણીઓ છે ને,
ગાય, ઘોડા, ઘેટા, બકરા,
હા, એ બધા, એમાંથી મોટા ભાગના જંગલી પૂર્વજો પણ એ જ વિસ્તારમાં કે આસપાસ રહેતા હતા.
એટલે શરૂઆત કરવા માટે જે કાચો માલ જોઈએ એ ત્યાં ભરપૂર હતો.
બિલકુલ.
પણ બધા પ્રાણીઓ કેમ પાળી ન શકાયા? જેમ કે આફ્રિકામાં ઝીબ્રા છે, ગેંડા છે, એ કેમ પાલતુ ન બન્યા? અહીં પેલો અન્ના કારેનીના સિદ્ધાંત આવે છે, તમે કહેતા હતા ને.
હા, બહુ સરસ રીતે લાગુ પડે છે. અહીં ટોલ્સ્ટોયની નવલકથા છે ને અન્ના કારેનીના, એની શરૂઆતની લાઈન છે, બધા સુખી પરિવારો એક સરખા હોય છે, દરેક દુઃખી પરિવાર પોતપોતાની રીતે દુઃખી હોય છે. ડાયમંડ કહે છે, પ્રાણી પાળવાનું પણ આવું જ છે. કોઈ જંગલી પ્રાણીને સફળતાથી પાળવા માટે ઘણી બધી શરતો એક સાથે પૂરી થવી જોઈએ.
કઈ કઈ શરતો?
જેમ કે એ શાકાહારી હોય તો સારું, ઝડપથી મોટો થતો હોય, બંધનમાં બચ્ચાને જન્મ આપી શકે, બહુ ડરપોક કે બહુ આક્રમક ન હોય, એનું સામાજિક ટોળું હોય જેમાં માણસ નેતા બની શકે, આવી ઘણી બધી.
ઓકે,
હવે આમાંથી એકાદ શરત પણ પૂરી ન થાય ને તો એ પ્રાણીને પાડી ન શકાય. એટલે જ હજારો પ્રાણીઓમાંથી ફક્ત 14 મોટા સસ્તન પ્રાણીઓ જ પાડી શકાયા છે.
ફક્ત 14?
હા, અને વિચાર કરો, આ 14માંથી 13 તો યુરેશિયામાં પાડવામાં આવ્યા.
13? અને અમેરિકાને?
અમેરિકાને મળ્યો ફક્ત એક લામા, અને બિચારા આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને એક પણ મોટું પાલતું સસ્તન પ્રાણી ન મળ્યું.
આ તો બહુ મોટો ફરક કહેવાય, ભૌગોલિક નસીબની વાત થઈ ગઈ. આ તો
ચોક્કસ, આનાથી મોટો ભૌગોલિક ફરક બીજો કયો હોઈ શકે?
ખરેખર અદ્ભુત. આ નાની વાત લાગે પણ અસર બહુ મોટી છે. અને હજુ એક ભૌગોલિક પરિબળની તમે વાત કરી હતી, ખંડોનો આકાર, એનો ઝુકાવ, એ કેવી રીતે મહત્વનું બન્યું?
હા, આ ડાયમંડની બહુ જ સરળ પણ એટલી જોરદાર દલીલ છે. તમે યુરેશિયાનો નકશો જુઓ, એ મુખ્યત્વે કેવો ફેલાયેલો છે?
લાંબો છે પૂર્વથી પશ્ચિમ તરફ.
બરાબર, પૂર્વ પશ્ચિમ ધરી. આનો મતલબ શું થયો? કે હજારો કિલોમીટર સુધી એક જ અક્ષાંશ પર આબોહવા લગભગ સરખી રહે, દિવસની લંબાઈ, ઋતુઓ બધું સરખું. આના કારણે શું થયું? જે પાક ફળદ્રુપ અર્ધચંદ્રાકારમાં વિકસ્યા, જેમ કે ઘઉં, એ પૂર્વમાં ચીન સુધી અને પશ્ચિમમાં યુરોપ અને ઉત્તર આફ્રિકા સુધી સહેલાઈથી ફેલાઈ શક્યા. એ જ રીતે પશુધન, ટેકનોલોજી, વિચારો બધું સહેલાઈથી પ્રસરી શક્યું.
જાણે એક મોટો હાઈવે હોય એમ.
બરાબર, એક મહાદ્વીપીય હાઈવે. હવે એની સરખામણીમાં અમેરિકા અને આફ્રિકા જુઓ.
એ તો ઉત્તર દક્ષિણ લાંબા છે.
હા, અને ઉત્તર દક્ષિણ ધરી એટલે શું? અક્ષાંશ બદલાય એટલે આબોહવા બદલાય, તાપમાન, વરસાદ બધું બદલાય.
એટલે મેક્સિકોની મકાઈ કેનેડામાં ન ઉગે સહેલાઈથી.
બરાબર, એને અનુકૂલન સાધતા બહુ વાર લાગે. એ જ રીતે પ્રાણીઓ, ટેકનોલોજી, વિચારો એ બધાના ફેલાવામાં કુદરતી અવરોધો આવ્યા. એટલે અમેરિકા અને આફ્રિકાના જુદા જુદા ભાગો વચ્ચે આદાન પ્રદાન યુરેશિયા જેટલું ઝડપી અને સહેલું નહોતું.
એટલે યુરેશિયાને આ ભૌગોલિક ગોઠવણીનો પણ બહુ મોટો ફાયદો મળ્યો.
જબરદસ્ત ફાયદો.
વાહ, તો આટલી બની ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશા છે એને ટૂંકમાં કહેવા હોય તો શું કહી શકીએ? 5 મુખ્ય મુદ્દા કયા ગણાય?
મને લાગે છે કે 5 વાતો મુખ્ય છે. પહેલી અને સૌથી અગત્યની, ભૌગોલિક નસીબ. ઇતિહાસ કેવી રીતે આગળ વધશે એ લોકોની આવડત કરતાં એમના પર્યાવરણ પર વધારે આધાર રાખતું હતું. ભૂગોળ, આબોહવા, કયા છોડ અને પ્રાણીઓ મળ્યા, એ બધું. યુરેશિયાને શરૂઆતથી જ સારામાં સારો કાચો માલ મળ્યો.
બીજું, જે આ પુસ્તકનો હેતુ પણ છે, જાતિવાદી ખુલાસાઓનો અસ્વીકાર. કોઈ પણ જાતિ કે સમૂહ બીજા કરતાં બુદ્ધિમાં કે ક્ષમતામાં ચડિયાતો નહોતો. સફળતા મળી એ પર્યાવરણીય ફાયદાને લીધે મળી. આ સમજવું બહુ જરૂરી છે.
ત્રીજું, ખોરાક ઉત્પાદનની ક્રાંતિકારી ભૂમિકા. ખેતી અને પશુપાલન અપનાવવું એ માનવ ઇતિહાસનો પાયો છે. એનાથી જ વસ્તી વધી, સ્થાયી જીવન આવ્યું, ટેકનોલોજી આવી, રાજ્યો બન્યા, અને હા, રોગો પણ આવ્યા. આજે પણ આપણી દુનિયા ખેતી પર જ ચાલે છે ને.
ચોથું, જે મને બહુ અસર કરી ગયું, જંતુઓની તાકાત. આપણે લડાઈમાં તલવાર બંદૂક જોઈએ છીએ, પણ ઇતિહાસને ઘડવામાં કદાચ એનાથી પણ મોટો હાથ આ અદૃશ્ય જંતુઓનો રહ્યો છે, પાળેલા પ્રાણીઓમાંથી આવેલા રોગોનો.
સાચી વાત છે. અને પાંચમું, ખંડોનો આકાર. એકદમ સાવ સાદી ભૌગોલિક વાત, પૂર્વ પશ્ચિમ વિરુદ્ધ ઉત્તર દક્ષિણ કેવી રીતે વિચારો અને ટેકનોલોજીના ફેલાવા પર આટલો મોટો પ્રભાવ પાડી શકે એ ખરેખર નવાઈ પમાડે તેવું છે. આ બધા મુદ્દા ભેગા મળીને સમજાવે છે કે આજની દુનિયામાં જે અસમાનતા છે એના કારણો કેટલા ઊંડા અને પર્યાવરણીય છે.
પુસ્તકમાં એવા ઘણા વાક્યો કે વિચારો છે જે સીધા મગજમાં ઉતરી જાય. એવા કેટલાક યાદગાર મુદ્દા કે જેને આપણે કોટ્સ જેવા ગણી શકીએ, એ કયા કયા?
હા, ચોક્કસ. અમુક મુખ્ય વિચારોને ફરી યાદ કરીએ તો, એક તો પેલો યાલીનો પ્રશ્ન, તમારી પાસે આટલો બધો સામાન કેમ છે અને અમારી પાસે કેમ નથી. આ એક સવાલ જ આખી અસમાનતાની ચર્ચા શરૂ કરે છે. પછી ડાયમંડનો મુખ્ય સિદ્ધાંત,
ઇતિહાસ જુદા જુદા લોકો માટે જુદા જુદા માર્ગે ચાલ્યો, કારણ કે લોકોના પર્યાવરણમાં તફાવત હતો, લોકો વચ્ચેના જૈવિક તફાવતોને કારણે નહીં. આમાં આખા પુસ્તકનો સાર આવી જાય છે. જાતિવાદનો સ્પષ્ટ ઇનકાર, પેલો અન્નાકારિણીના સિદ્ધાંત, પ્રાણીપાલન માટે પાળવા માટે ઘણી બધી શરતો એકસાથે પૂરી થવી જ જોઈએ, એક પણ ખૂટે તો ના ચાલે. આ સમજાવે છે કે કેમ આટલા ઓછા પ્રાણીઓ પાડી શકાયા. અને રોગચાળાનો મૂળ, મોટાભાગના ઘાતક રોગો પ્રાણીઓમાંથી આવ્યા છે. આ આપણને માણસ અને પ્રાણીના સંબંધો વિશે વિચારતા કરે છે.
આ વિચારો ખરેખર બહુ ઊંડા છે, પણ આ બધી ઇતિહાસની વાતોનું આપણા રોજિંદા જીવનમાં શું મહત્વ? શું આપણે આમાંથી કંઈક વ્યવહારુ શીખી શકીએ છીએ?
હા, ઘણું બધું. પહેલું તો તે આપણને આજની વૈશ્વિક અસમાનતાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. કોઈ દેશ કે સમાજ ગરીબ છે તો એમના વાંકને બદલે એના ઐતિહાસિક પર્યાવરણીય કારણો શું હોઈ શકે એ વિચારતા શીખવે છે, વધુ સહાનુભૂતિ કેળવાય છે. બીજું, ઐતિહાસિક નમ્રતા. જે સમાજો આજે આગળ છે એમણે સમજવું જોઈએ કે એમાં નસીબનો, એટલે કે સારા ભૌગોલિક વારસાનો પણ મોટો હાથ છે. એ કોઈ શ્રેષ્ઠતાની નિશાની નથી.
સાચી વાત.
ત્રીજું, આ પુસ્તક આપણને યાદ કરાવે છે કે આપણી આખી સભ્યતા પર્યાવરણ પર કેટલી નિર્ભર છે. આપણી ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, આખરે તો આપણે પૃથ્વીના સંસાધનો અને સ્થિર આબોહવા પર જ ટકીએ છીએ. ક્લાઇમેટ ચેન્જના સમયમાં આ વાત બહુ અગત્યની છે.
બરાબર.
ચોથું, એ આપણને મૂળ કારણો શોધવા માટે પ્રેરે છે. કોઈ પણ સમસ્યા હોય તો ફક્ત ઉપરના લક્ષણો જોવાને બદલે એના મૂળ સુધી જવાની વિચારસરણી કેળવાય છે.
અને પાંચમું,
માટે યોગ્ય સામાજિક, આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિઓ પણ જરૂરી છે.
મારા માટે આ પુસ્તકમાંથી જો એક વાત સૌથી વધુ યાદ રહી ગઈ હોય તો એ કદાચ પેલી ખંડોના ઝુકાવની વાત છે. કેટલી સરળ લાગે, પણ એની અસર કેટલી મોટી, કે પૃથ્વીનો નકશો જ ઇતિહાસની દિશા નક્કી કરી શકે છે. અને હા, જંતુઓની ભૂમિકા પણ, એ તો ભૂલાય જ નહીં.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે ડાયમંડ કેવી રીતે વિજ્ઞાન અને ઇતિહાસના પુરાવાઓનો ઉપયોગ કરીને જાતિવાદ જેવી ઊંડી ઘર કરી ગયેલી માન્યતાઓને આટલી સચોટ રીતે ખોટી સાબિત કરે છે. એ બતાવે છે કે પર્યાવરણ અને ભૂગોળ એ માણસની કથિત ક્ષમતાઓ કરતાં ક્યાંય વધારે શક્તિશાળી પરિબળો રહ્યા છે. એટલે જો એક લીટીમાં કહેવું હોય તો પુસ્તક કહે છે કે ઇતિહાસ સ્થળ દ્વારા ઘડાયો છે, જાતિ દ્વારા નહીં. આપણું પર્યાવરણ જ આપણું ભાગ્ય નક્કી કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.